આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે. પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ બિહારના મુઝફ્ફરપુરમાં ચૂંટણી સભાને સંબોધી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે મલેશિયા જવા રવાના થશે. દક્ષિણ કોરિયામાં ચીનના રાષ્ટ્રપ્રમુખ સાથે મુલાકાત બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ચીન પર વેરો ઘટાડવાની જાહેરાત કરી. અને આઈસીસી મહિલા ક્રિકેટ વિશ્વકપની બીજી સેમીફાઇનલમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નવી મુંબઈમાં મુકાબલો થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. શ્રી મોદી સાંજે એકતાનગરમાં 1,140 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, તેમજ 25 ઇલેક્ટ્રિક બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. આવતીકાલે તેઓ લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. ત્યારબાદ શ્રી મોદી આરંભ 7.0 અંતર્ગત 100મા કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓ સાથે સંવાદ કરશે. આજે સાંજે શરૂ થઈ રહેલા વિવિધ વિકાસ કાર્યો થકી એકતાનગર પરિસરમાં ઇકો ટુરિઝમ, હરિત પરિવહન, આધુનિક માળખાકીય સુવિધા અને આદિવાસી વિકાસને પ્રોત્સાહન મળશે. વધુ માહિતી અમારા સંવાદદાતા પાસેથી.
આજે ઉદઘાટન થનારા પ્રોજેક્ટ્સમાં રાજપીપળામાં બિરસા મુંડા આદિવાસી યુનિવર્સિટીનો શુભારંભ, ગરૂડેશ્વરમાં હોસ્પિટાલિટી ડિસ્ટ્રીક્ટના પ્રથમ તબક્કાનું લોકાર્પણ, વામન વૃક્ષ વાટિકા, સાતપુડા પ્રોટેક્શન વોલ, ઇ બસ ચાર્જિંગ ડેપો, નર્મદા ઘાટ વિસ્તાર અને કૌશલ્યાપથના લોકાર્પણ સહિતના વિવિધ પ્રોજેક્ટ સામેલ છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી 367 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર ભારતના રજવાડાઓના સંગ્રહાલય સહિત વીર બાલક ઉદ્યાન, રમતગમત સંકુલ, વર્ષાવન પ્રોજેક્ટ, શુલ્પાણેશ્વર ઘાટ નજીક જેટી વિકાસ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટ્રાવેલેટર સહિત વિભિન્ન વિકાસ કામોના શિલાન્યાસ પણ કરશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એક ખાસ સ્મારક સિક્કાનું અને ટપાલ ટિકિટનું અનાવરણ પણ કરશે. આવતીકાલે શ્રી મોદી એકતા દિવસની ઉજવણી અંતર્ગત એકતા દિવસની પ્રતિજ્ઞા લેવડાવશે અને એકતા દિવસ પરેડનું નિરીક્ષણ કરશે. અપર્ણા ખુંટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આવતીકાલે ગુજરાતના કેવડિયામાં એક ભવ્ય એકતા પરેડ યોજાશે. બિહારના પટણામાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી શાહે કહ્યું કે આ પરેડ નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસે યોજાતી પરેડ જેવી જ હશે.
રન ફોર યુનિટી કો બડે સ્તર પર આયોજિત કરને કા નિર્ણય લિયા ગયા હૈ. દેશ કે સભી રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશ, જિલ્લા પોલીસ સ્ટેશન, સભી સ્કૂલ્સ ઓર યુનિવર્સિટી મે રન ફોર યુનિટી કા આયોજન હુઆ હૈ. ઉસકે બાદ દેશ કા પ્રત્યેક નાગરિક દેશ કી એકતા ઓર અખંડતા કે લિયે શપથ લેને કા ભી કાર્યક્રમ આયોજિત કિયા ગયા હૈ.
શ્રી શાહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે એકતાનગરમાં યોજાતી આ પરેડનું નિરીક્ષણ કરશે, જેમાં કેન્દ્રીય સશસ્ત્ર અર્ધલશ્કરી દળો ઉપરાંત રાજ્ય પોલીસ દળો અને દેશભરના કલાકારો ભાગ લેશે. બિહારમાં વિધાનસભા ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એનડીએ અને મહાગઠબંધન બંનેના અગ્રણી પ્રચારક તથા વરિષ્ઠ નેતાઓ મતદારોને આકર્ષવા વિવિધ ચૂંટણી સભાઓ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ આજે બિહારના મુઝફ્ફરપુરમાં ચૂંટણી સભા સંબોધી. દરમિયાન તેમણે રાષ્ટ્રીય જનતા દળ આરજેડી અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.
બિહાર કા ગૌરવ ઓર બડાના, બિહાર કી મીઠી બોલી, બિહાર કી સંસ્કૃતિ ઇસે દુનિયા કે કોને કોને મે લે જાના, બિહાર કા વિકાસ કરના એનડીએ ભાજપા કી યે સબસે બડી પ્રાથમિકતા હૈ. આજ વિકસિત ભારત બનાને કે લિયે ભી બિહાર કા વિકસિત હોના બહોત જરૂરી હૈ.
હવે શ્રી મોદી આજે છપરામાં બીજી ચૂંટણી સભા સંબોધશે. બીજી તરફ મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર અને આરજેડીના નેતા તેજસ્વી પ્રસાદ યાદવ આજે 10 ચૂંટણી સભા સંબોધશે. જેમ જેમ મતદાનનો પ્રથમ તબક્કો નજીક આવી રહ્યો છે, તેમ તેમ વિવિધ પક્ષના નેતાઓ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર તેજ બની રહ્યો છે. ઉલ્લેખનીય છે કે બિહારમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 121 બેઠક માટે આગામી 6 નવેમ્બરે મતદાન થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ @news_abadને ફોલો કરશો. સરકાર આજે નવી દિલ્હીમાં આદર્શ યુવા ગ્રામ સભા MYGS પહેલનો શુભારંભ કરશે. આ કાર્યક્રમ દરમિયાન MYGS પર એક તાલીમ માળખા અને MYGS પોર્ટલનું પણ અનાવરણ કરાશે. પંચાયતી રાજ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ પહેલનો ઉદ્દેશ લોકભાગીદારીને મજબૂત કરવી અને વિદ્યાર્થીઓને ગ્રામસભા સત્રોમાં સામેલ કરીને સહભાગી વહીવટીતંત્રને પ્રોત્સાહન આપવાનો છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું કે દેશભરની 1000થી વધુ શાળામાં આ પહેલની શરૂઆત કરાશે. કેન્દ્રીય પંચાયતી રાજ રાજ્યમંત્રી પ્રોફેસર સત્યપાલસિંહ બઘેલ અને આદિવાસી બાબતોના રાજ્યમંત્રી દુર્ગાદાસ ઉઈકે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ પહેલ પંચાયતી રાજ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય અને આદિવાસી બાબતોના મંત્રાલયનો એક સંયુક્ત પ્રયાસ છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે મલેશિયાના 2 દિવસના પ્રવાસ માટે રવાના થશે, જ્યાં તેઓ આ શનિવારે યોજાનાર આસિયાન અને ભારત ભાગીદાર દેશના સંરક્ષણ મંત્રીઓના સંમેલન ADMN પ્લસમાં ભાગ લેશે. સોશિયલ મીડિયા સંદેશમાં સંરક્ષણ મંત્રીએ કહ્યું કે સંમેલનનો ઉદ્દેશ આસિયાનના સભ્ય દેશ અને ભારત વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા ભાગીદારી મજબૂત કરવી અને એક્ટ ઇસ્ટ નીતિને આગળ વધારવાનો છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ આ પ્રવાસ દરમિયાન શ્રી સિંહ આસિયાનના સભ્ય અને ભાગીદાર દેશના સંરક્ષણ મંત્રીઓ તથા મલેશિયાના ઉચ્ચ નેતૃત્વ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા ગત 22 સપ્ટેમ્બરે અનેક ક્ષેત્રમાં વસ્તુ અને સેવા કર GST દરમાં ઘટાડા સાથે GST બચત ઉત્સવનો શુભારંભ કરાયો છે. આજે અમારા સંવાદદાતા વસ્ત્રો અને પગરખા ક્ષેત્રમાં નવા GST દરથી નાગરિકોને કઈ રીતે લાભ થઈ રહ્યો છે તેની પર એક અહેવાલ લઈને આવ્યા છે.
આગામી પેઢીના GST સુધારાઓએ વસ્ત્રો અને પગરખા ક્ષેત્રને મોટી રાહત આપી છે. યુવા ઉત્પાદકો પરનો બોજ હળવો કરવાના હેતુથી કરાયેલા આ સુધારાઓએ ઉત્પાદનને વધુ ખર્ચ અસરકારક બનાવ્યું છે. નવા કર માળખા હેઠળ પ્રતિનંગ 2500 રૂપિયા સુધીના તૈયાર કપડા પરના GST ઘટાડીને 5% કરાયો છે. તેનાથી નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં સ્થાનિક માંગ વધી છે. આ જ રીતે માનવ સર્જિત સૂતર પરના કર દર 12% ઘટાડીને 5% કરાતા આયાત પર નિર્ભરતા ઓછી અને નિકાસ વધી છે. આ ઉપરાંત 2500 રૂપિયા સુધીના પગરખા પર 12% ની જગ્યાએ 5% GST દર લાગતા ગ્રાહકોને લાભ થઈ રહ્યો છે. પ્રવેશ અડિયા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ચીન પર લગાવવામાં આવેલા 57% ટેરિફ એટલે કે વેરાને ઘટાડીને 47% કરાશે. દક્ષિણ કોરિયાના બુસાન શહેરમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે થયેલી બેઠક બાદ શ્રી ટ્રમ્પે આ જાહેરાત કરી. તેમણે કહ્યું કે ચીન હવે તાત્કાલિક અમેરિકાથી સોયાબીનની ખરીદી શરૂ કરશે. શ્રી ટ્રમ્પે કહ્યું કે ચીન સાથે રેયર અર્થ એટલે કે દુર્લભ પૃથ્વી ધાતુના મુદ્દાનું પણ નિવારણ લવાયું છે અને હવે તેની નિકાસમાં કોઈ અડચણ નહીં આવે. શ્રી ટ્રમ્પે કહ્યું કે ચીન પર ફેન્ટેનાઇલ ટેરિફને 20% ઘટાડીને 10% કરવા પર સંમતિ સધાઈ છે. અમેરિકાની વ્યાજદરોમાં ઘટાડાની જાહેરાતના પગલે વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણને કારણે ભારતીય શેરબજારમાં કડાકો જોવા મળ્યો હતો. 300 પોઈન્ટથી વધુના કડાકા સાથે આજે શેરબજાર ખુલ્યું હતું. આ ઘટાડો 400 અંક સુધી પહોંચ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ICC મહિલા એક દિવસીય ક્રિકેટ વિશ્વકપની બીજી સેમીફાઇનલમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે. નવી મુંબઈના ડોક્ટર DY પાટીલ રમતગમત અકાદમીમાં બપોરે 3 વાગ્યાથી આ મેચ શરૂ થશે. આકાશવાણી બપોરે 2:30 વાગ્યાથી મેચનું અંગ્રેજી અને હિન્દી બંનેમાં સીધું પ્રસારણ કરશે. આ પહેલા દક્ષિણ આફ્રિકા ગઈકાલે ઇંગ્લેન્ડને સેમીફાઇનલની પહેલી મેચમાં 125 રનથી હરાવી ફાઇનલમાં પહોંચ્યું છે. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને આજે સ્વાતંત્ર્ય સેનાની પસુમપોન મુથુરામ લિંગરને તેમની 118મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે. પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ બિહારના મુઝફ્ફરપુરમાં ચૂંટણી સભાને સંબોધી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે મલેશિયા જવા રવાના થશે. દક્ષિણ કોરિયામાં ચીનના રાષ્ટ્રપ્રમુખ સાથે મુલાકાત બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ચીન પર વેરો ઘટાડવાની જાહેરાત કરી. અને ICC મહિલા ક્રિકેટ વિશ્વકપની બીજી સેમીફાઇનલમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નવી મુંબઈમાં મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.